તારીખ 16/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 858 અને 859 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 500
પર્યાયિંતન વગેરે હોય છે. સત્શાસ્ત્ર નું અધ્યયન વગેરે થાય છે ત્યારે સૌક્ષમ પણ પૂર્વકર્મ ના નિમિત્તે વધતો જાય છે. સામાન્ય રીતે શાસ્ત્રનું વાંચન, પુસ્તકનું વાંચન સૌક્ષમમાં નિમિત્ત ગણાય છે. એ તો બાહ્ય દ્રષ્ટિથી નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત તો પૂર્વકર્મનો જ્ઞાનાવરણનો સૌક્ષમ છે. કેમ કે કેટલાક જીવ શાસ્ત્ર અધ્યયન કરે છે અને સૌક્ષમ વધતો નથી. કેટલાક શાસ્ત્ર અધ્યયન ઓછું કરે અને ક્ષયોક્ષમ ઘણો વધે. કોઈ ઘણો શાસ્ત્ર અધ્યયન કરે અને ક્ષયોક્ષમ ઓછો પણ વધે. એ એમ સૂચવે છે કે બાહ્ય નિમિત્ત આશ્રિત જ્ઞાનનું પરિણમન નથી, પણ અંદરમાં પૂર્વકર્મનો જે ક્ષયોક્ષમ છે તે અનુસાર ઉઘાડ જોવામાં આવે છે. જ્ઞાનની પર્યાયનો જે ઉઘાડ છે એ પૂર્વકર્મના ક્ષોક્ષમ અનુસાર છે. લૌકિકમાં પણ એવું છે. કોઈ બુદ્ધિમાન જોવાય છે, કોઈ ઓછી બુદ્ધિવાળા જોવાય છે. એ જે બુદ્ધિનો ક્ષોક્ષમ છે અથવા એમાં પણ અનેક પ્રકારના ઉઘાડ છે. કોઈને લખતા સારું આવડે, કોઈને બોલતા સારું આવડે, કોઈને લખતા બોલતા ન આવડે પણ સમજે બહુ સારી રીતે, સમજાવી ન શકે પણ સમજણ ચોખ્ખી હોય. કોઈને કોઈ વિષયનો ક્ષોક્ષમ વધે, કોઈને કોઈ વિષયનો ક્ષોક્ષમ વધે. વિશાળમાં પણ અનેક વિષય છે ને. એ રીતે પૂર્વકર્મ અનુસાર જ્ઞાનાવરણનો ક્ષોક્ષમ છે અને જ્ઞાન જોવામાં આવે છે. ધર્મી જીવને આત્મજ્ઞાન છે અને શાસ્ત્રને નિમિત્તે ક્ષોક્ષમ પણ દેખાય, નિર્મળતાનો વિકાસ પણ દેખાય. જ્ઞાનની નિર્મળતા હોય, જ્ઞાનનો ક્ષોક્ષમ પણ હોય તો પણ પર્યાયની રુચિ હોતી નથી. તો પણ ધર્મી જીવને અનંત ગુણ સ્વભાવી આત્માની રુચિ હોવાથી, શુદ્ધ ચેતન તત્વની રુચિ હોવાને લીધે એને વિકસિત પર્યાયની પણ રુચિ નથી. ભલે પર્યાયમાં ઉઘાડ, વિકાસ, નિર્મળતા, સ્વચ્છતા વધતું જાય તો પણ એની રુચિ થતી નથી. એનું જ્ઞાન હોય છે, પર્યાયને પોતાનું જ્ઞાન નથી, જ્ઞાનની પર્યાયને પોતાનું જ્ઞાન નથી એવું નથી. અથવા જ્ઞાનની પર્યાયમાં શ્રદ્ધા, આચરણ, એ વગેરે ગુણોની પર્યાય પણ કેટલી વિકસિત થઈ છે, કેવી ઉઘડી છે એનું જ્ઞાન હોવા છતાં, એટલે ખબર હોવા છતાં અને એમાં વૃદ્ધિગત પણ થયેલું છે એમ ખબર હોવા છતાં એની રુચિ નથી થતી. જેમ બહારમાં સંયોગો પૂર્વકર્મને લઈને વધે છે તો પણ ધર્મી જીવને તે સંયોગોમાં રુચિ નથી. કેમ કે તે વિનાશિક તત્વ અને પરતત્વ છે. એમ પર્યાય પણ વિનાશિક તત્વ છે અને અવલંબનના અને આશ્રયના દ્રષ્ટિકોણથી તો પરતત્વ છે. દ્રષ્ટિકોણ એ સ્વતત્વમાં પણ આવતું નથી. તેથી તેને પર્યાયની રુચિ હોતી નથી. રુચિ તો અંતર્મુખ સ્વભાવની છે. પ્રયોજન પર્યાયની શુદ્ધતાનું હોવા છતાં એને રુચિનો વિષય બનાવાય નહીં. આવી શરત છે. જો પર્યાયની રુચિ થાય તો પર્યાયમાં શુદ્ધિનું પ્રયોજન માર્યું જાય, અશુદ્ધિ ઉપજે. વ્યવહાર ધર્મી જીવનો શુદ્ધ હોય તો પણ એ વ્યવહારની રુચિ ન કરે. પછી તે વ્યવહાર આગમિક હોય કે તે વ્યવહાર આધ્યાત્મિક હોય, વ્યવહાર બે પ્રકારના. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ, વ્રતશીલ સંયમના ભાવો, જે વગેરે પ્રકાર છે તે આગમનો વ્યવહાર. અને શુદ્ધાત્મ પરિણતિ પ્રત્યે, આત્મામાં શુદ્ધતા પ્રત્યે, નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રત્યે વધે એ અધ્યાત્મનો વ્યવહાર. વ્યવહાર શુદ્ધ હોય, વ્યવહાર સારો હોય, વ્યવહાર ઊંચો હોય તો પણ એની મુખ્યતા ધર્મી જીવ ન કરે, એની રુચિ ધર્મી જીવ ન કરે. આ એનો નિયમ છે. અને જો કરે તો પર્યાય સંબંધિત અહંભાવ થવાથી એ પ્રકારનું અભિમાન મિથ્યા દર્શન સહિતનું ઊભું થાય, તો એની જે દશા ઉગડી છે એ દશા બગડી જાય, ખરાબ થઈ જાય, મલિન થઈ જાય, એવો નિયમ છે. બીજું કે પર્યાય જે તે ગુણ સ્થાને ઉઘડી હોય, વિકાસ પામી હોય તો પણ શુદ્ધાત્મ તત્વ એનાથી અનંત ગુણ સમૃદ્ધ છે. એક સમયની પર્યાયથી ભલે કેવળ જ્ઞાનની હોય, પરમાનંદની હોય, ગુણ સ્થાન તો બધા નીચે નાખે પછી, તો પણ આત્મતત્વ છે એ અનંત ગુણ સમૃદ્ધ છે. હવે બેની સરખામણીમાં કોની રુચિ થાય? જો શુદ્ધાત્મ તત્વની રુચિ થાય તો તે યોગ્ય અને સમ્યક છે. અને એને છોડીને એક સમયની પર્યાયની રુચિ થાય તો એ ભૂલ્યો છે. અનંત ગુણ સમૃદ્ધ તત્વને છોડીને એક સમયની પર્યાયની રુચિ કરવા ગયો, એ તત્વને ભૂલ્યો છે ખરેખર. તો આ તો ચોખ્ખી વાત છે. એટલે વાસ્તવિકતા જ એ છે, આત્મજ્ઞાનની વાસ્તવિકતા એ છે કે જે મહાન છે એની મહાનતા રાખે છે. જે સૌથી સર્વશ્રેષ્ઠ છે અને સર્વથી મહાન છે એની મહાનતા રાખવી એમાં અનુચિત શું છે? અને એની મહાનતા ન રાખવી તે અનુચિત છે, અસમ્યક છે. આ ભૂલ થઈ છે શાસ્ત્રમાંથી, અને શાસ્ત્ર જ્ઞાનનો ક્ષુભક્ષમ થયા પછી પણ આ ભૂલ થઈ છે. એક શુદ્ધાત્મ તત્વની મુખ્યતા રહેવી જોઈએ, અને તો જ રુચિ શુદ્ધાત્મ તત્વની છે. કેમ કે મુખ્યતા અને રુચિને અવિના ભાવ પણ રુચિ સિદ્ધિ નથી પકડાતી. શું છે કે ધર્મી જીવને પણ આગમિક વ્યવહાર છે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ, અને અધર્મી જીવને પણ, એટલે ધર્મ નથી પ્રગટ્યો એવા જીવને પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અનુરાગ છે. હવે જેને ધર્મ નથી પ્રગટ કર્યો એમ વિચારે કે જ્ઞાનીને પણ આવો વ્યવહાર છે, મને પણ હોવા યોગ્ય છે, પણ એને રુચિ વિના છે ને તને રુચિ સહિત છે, એ જે મોટો ફેર છે એનું શું? એને છે છતાં ગૌણતા વર્તે છે ને તને છે એની મુખ્યતા વર્તે છે, એમ ઉલટું સુલટું છે એનું શું? એ દ્રષ્ટિકોણ તો એની પાસે હોય નહીં, અને એ કરે છે માટે હું કરું એમ નકલ કરવા જાય, એને તો કદી ધર્મમાં પ્રવેશ કરવાનું સમીર દર્શન પણ મળે. રુચિ તો સ્વભાવની જ છે ધર્મીને, તેથી સ્વભાવની જ રુચિ કર્તવ્ય છે એમ એમાંથી ફલિત થાય છે. ચાર જ્ઞાન ઉઘડેલા હોય તો પણ ક્ષાયોપશમી જ્ઞાન છે. ચાર જ્ઞાન ઉઘડેલા હોય, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન પહેલાના જે ચાર જ્ઞાન છે, એ ચાર જ્ઞાન ઉઘડેલા હોય, એમાં ચારે ચાર જ્ઞાન તો ભાવલિંગી મુનિ સિવાય હોય નહીં. મનપ્રિય જ્ઞાન તો મુનિ દશાની શુદ્ધતા પ્રત્યે એને એ જાતનો ક્ષયોક્ષમ પ્રત્યે. અવધિ જ્ઞાન તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય અને સમીર દ્રષ્ટિને પણ હોય, અને મતિ શુદ્ધ જ્ઞાન તો છે બધાને. ચાર જ્ઞાન ઉઘડેલા હોય તો પણ ક્ષાયોક્ષમી જ્ઞાન છે, એટલે જ્ઞાનાવરણીના તે પ્રકારના ક્ષયોક્ષમ અનુસારનો એ વિકાસ છે, તેની રુચિ ધર્મીને હોતી નથી. ભાવલિંગી મુનિને મનોપર્ય જ્ઞાન પ્રત્યે બીજાના મનના પરિણામ જાણી લે ચોખ્ખે ચોખા, જેમ કોઈ વાત કરે ને એના પરિણામનું જ્ઞાન થાય, અવળી કરે તો અવળીનું જ્ઞાન થાય, અવળી કરે ને અવળીનું જ્ઞાન થાય, બને છે કે નહીં, એ પ્રકાર ઉત્પન્ન થાય છે. એવી જ રીતે ચોખ્ખે ચોખ્ખું મનની અંદર શું ચાલે છે એ મનોપર્ય જ્ઞાનથી જાણે, પણ ઉપયોગ કરવો પડે છે. લબ્ધિરૂપ જ્ઞાન છે ને એટલે ઉપયોગ મૂકવો પડે છે. અવધિ જ્ઞાનમાં પણ ઉપયોગ મૂકવાનો થાય છે. તો કહે છે કે એની રુચિ ધર્મીને હોતી નથી. ધર્મી જીવ એની રુચિ ન કરે, એની મહત્તા ન કરે, એનો મહિમા એને ન આવે, એની મુખ્યતા ન થાય, કેમ કે અનંત 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 જ્ઞાન સ્વભાવી આત્મતત્વ છે, એની પાસે તો એનો કોઈ હિસાબ જ નથી. અનંતમાં ભાગે છે, કેવળ જ્ઞાન અનંતમાં ભાગે છે. એ જ્ઞાન સ્વભાવ, પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ પાસે કેવળ જ્ઞાન પણ અનંતમાં ભાગે છે. એવી અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાય ઉપજવાનું સામર્થ્ય છે સ્વભાવમાં તો, અને પર્યાય તો એક સમયનો છે. તો કેવળ જ્ઞાનથી ક્ષયોપશમી જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. બારંગનું જ્ઞાન ગણધર ભગવાનને અંતર્મૂર્તમાં પ્રગટ થાય, બારંગની રચનાનું અંતર્મૂર્તમાં, તો પણ કેવળ જ્ઞાન પાસે તો અનંતમાં ભાગે છે, અને કેવળ જ્ઞાન સ્વભાવ પાસે અનંતમાં ભાગે છે. હવે જેના કબજામાં સ્વભાવ છે, અથવા જેને એ સ્વભાવ પોતાનો છે, પોતા રૂપે છે, પોતે જ છે, એને અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્વભાવ છે, અનુત્કૃષ્ટ એવા એક સમયના ઉઘાડનો શું મહિમા છે. પોતાનું ભાન ભૂલે, ભાન ખોવે તો મહિમા થાય, પણ ભાનમાં રહે તો ન થાય. આ સીધી વાત છે. આવા પોતાના મહાન સ્વભાવના ભાનમાં રહેતો ન થાય, ભાનમાં રહેતો થાય. આમ વાત ચાર જ્ઞાન ઉઘરેલા હોય તો પણ ક્ષોક્ષમ જ્ઞાન છે. અહીં તો થોડી બુદ્ધિ માણસને વધે, થોડો ઉઘાડ વધે, ત્યાં અભિમાન એકલું થાય. ગુરુદેવની ભાષામાં કહીએ તો પ્યાલો ફાટી જાય, પ્યાલો ફાટી જાય એ બહુ માર્મિક પ્યાલો એટલે છે તો જ્ઞાન એક પ્યાલા જેટલો, ત્યાં સમુદ્ર અને ત્યાં એક પ્યાલો કપ, આટાનો કપ જે છે ને પ્યાલો. હવે આટલું ખૂબા જેટલું જ્ઞાન છે એ પણ તું જીરી શકતો નથી એમ કે, એટલે તારું ઢોળાઈને બહાર નીકળી જાય છે, આ તારો પ્યાલો ફાટી ગયો. કેટલું છે તો એક સમુદ્ર ની પાસે એક પ્યાલા જેટલું છે, પ્યાલો ફાટી ગયો. જેમ ખાબો છે એનું ડેડકું, સમુદ્ર નો જોયો હોય તો બીજાને વર્ણન કરે કે અરે હું રમું છું ત્યાં પાણી કાંઈ છે, પાણી તે પાણી કાંઈ છે, કેટલું કહેશે બતાવો ને, એટલે છલક મારે, ઠેકડો મારે, એક દોઢ ફૂટનો ઠેકડો મારે, ખાબુ ચીવડું હોય આટલું બધું પાણી છે કે મેં ઠેકડો માર્યો એટલું પાણી છે, એને ઠેકડો માર્યો એટલે બધી તાકાતથી ઠેકડો માર્યો છે. દેડકાની જેટલી શક્તિ હતી એટલી શક્તિથી ઠેકડો માર્યો, આટલું બધું પાણી છે. તો સમુદ્રમાં રહેલો પ્રાણી હશે છે કે આ બિચારાને ખબર નથી સમુદ્ર કેવડો હોય એમ, જ્ઞાન સાગર અંદર માં કેટલો છે એની ખબર નથી. એટલે બુદ્ધિ નો વિકાસ ની અંદર માણસ ને અહમ પણ થાય, મને ઘણું આવડે છે, મને ઘણું ખબર પડે છે, મારા જેટલી બુદ્ધિ બીજાને નથી એવું એને લાગ્યા કરે. આવતા એને એમ કે છે ક્યાં તારો જ્ઞાન સ્વભાવ અને ક્યાં આ ખાબુચિયા જેટલો ઉઘાડ આખ્યાસ્પદ લાગે છે. જ્ઞાન માન કસાય મિથ્યાત્વ સહિતનો પર્યાય બુદ્ધિ થઈ ને, મિથ્યાત્વ સહિતનો માન કસાય છે અને એ માન કસાયમાં અનંત ભવ ભ્રમણ વધારે છે. મિથ્યાત્વ છે ને સાથે મોટું દુઃખ તો એ છે કે અનંત ભવ ભ્રમણ એ વધારે છે. સ્વભાવની રુચિ કરવી અને સ્વભાવની રુચિતા કરવી, સ્વભાવની ઓળખાણ કરવી, ઓળખાણ વિના રુચિ નહીં થાય, ઓળખાણ વિના રુચિ નહીં થાય. વાત આવે છે 860માં, પૈસો મળવો દુર્લભ, મનુષ્ય મળવો દુર્લભ એમ કે છે ને, પૈસો મળવો દુર્લભ નથી પણ મનુષ્ય મળવો દુર્લભ છે, એમાં સત્સ્રવણ મળવું દુર્લભ છે. શ્રવણ તો મળે છે એ ત્યાં સુધી કુની યોગ છે, પણ એ શ્રવણ કરીને તેની પ્રતીતિ કરવી તે મહાદુર્લભ. શ્રવણમાં વાંચનમાં જાણવાનું મળે છે આમ હોય ને આમ ન હોય, પણ એની પ્રતીતિ આવતી છે એ મહાદુર્લભ છે. દુનિયા દુર્લભ ન શબ્દ લીધો પણ મહાદુર્લભ છે, બાકી દુર્લભ કાંઈ નથી. પછી સરસ પ્રત્યક્ષ નો જે પ્રશ્ન હતો પેલા, જે બીજો પ્રશ્ન પ્રત્યક્ષ નો આત્માને પ્રત્યક્ષ કેમ કરવો, એ પેલા ઉત્તર માં કેટલીક વાત એવી આવી હતી કે આવા આવા વિચાર તત્વના આવે છે, એ બધા નય વિકલ્પો છે અને એ નય વિકલ્પોમાં અટકવા જેવું નથી, એ વાત કરી હતી. એ નય વિકલ્પમાં અટકવા જેવું નથી, મુખ શું હોય, શાસ્ત્ર અધ્યયન હોય, તત્વ વિચાર હોય, એટલે નય વિકલ્પ હોય અને અનુભવ ન થાય ત્યાં સુધી એને બાધક કારણ એ નય વિકલ્પમાં અટકવું જ છે, બીજું કોઈ બાધક કારણ નથી એમ. તો એ પ્રત્યક્ષ કેમ કરે છે, કારણ કે પરોક્ષપણે તો આત્માનો વિચાર કર્યા કરે છે કે હું આવો વિચાર, અને પ્રત્યક્ષ કરે તો અનુભવ થાય. પ્રત્યક્ષ કેમ કરવો, ત્યારે એક શબ્દનો પ્રયોગ જે જાણવા મળે છે એની પ્ર પ્રતીતિ કરે તો પ્રત્યક્ષ થાય, પ્રતીતિ કરીને પરિણતિ થઈ જાય તો પ્રત્યક્ષ થાય. આ બે વાત, બે શબ્દ આવતા હતા. અહીંયા શબ્દ શ્રવણ કરીને તેની પ્રતીતિ કરવી તો મહા દુર્લભ છે. શ્રવણ સુધી મળે છે, પછી પ્રતીતિ કરવી. પ્રશ્ન કરે છે, બીજા લોકો પણ પ્રશ્ન કરે છે કે તમે આ બધું જાણવા તો મળે છે, આત્માનું જાણો તો છો તમે, છતાં કેમ કઈ તમને તમારામાં આચરણ કે એ દેખાતું નથી? આચરણ ક્યારે થશે? કે પ્રતીતિ કરે ત્યારે આવે. જાણવું એક વાત છે, પ્રતીતિ સહિત જાણવું તે તદ્દન બીજી વાત છે. ખાતરીપૂર્વક જાણવું કે આમ જ છે અને બીજી રીતે નથી, તો એ આચરણના અધિકારમાં આવે. ત્યાં સુધી જાણેલું અધર અધર રહી જાય. આ
એટલે
પ્રતીતિપૂર્વક જાણવું તે મહાદુર્લભ છે. આ વિશે અંદર વિશ્વાસ તેનો આમ જ છે, બીજી રીતે નથી, આમ જ છે બીજી રીતે નથી, ત્યારે એ જાણેલી વાત ઘર કરે છે. જ્યારે પ્રતીતિ સહિત જાણવું થાય છે ત્યારે જાણેલી વાત ઘર કરે છે. ત્યાં સુધી જાણેલી વાત એને એનું ઘર મળતું નથી, અદર અદર બધું કહે છે. જાણ્યા છતાં આમ કેમ થાય છે એ જે પ્રશ્ન છે એનો આવશે. પ્રતીતિ નથી પોતાને માટે એમ. હવે એ પ્રતીતિ થવામાં રુચિ છે, ગુણની રુચિ છે, સ્વભાવની રુચિ છે, એનું અનુસંધાન છે. જો સ્વભાવની રુચિ સિવાયની રુચિ રહી તો ગડબડ મોટી છે. ભલે જાણ પણ શાસ્ત્ર જ્ઞાન ગમેલું વધે, ભલે બાદમાં આચરણ પણ વધેલું દેખાય, એના એનેથી કોઈ અંદરનું કાર્ય થતું નથી, આત્મશુદ્ધિનું કાર્ય ન થાય. વેદ જ્ઞાનના વિષયમાં પણ એવી લાઈન વચનામૃતમાં તો ચોખ્ખી લાઈન, ભાવના થાય, ભાવના હોય તો વેદ જ્ઞાન થાય. ઘણી લગ્ની ઘણી ભાવના હોય તો ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન એમને કરવા માંગે તો ઈચ્છાથી થઈ જાય એવું નથી, એ ભાવનાપૂર્વક થાય છે. આ એ કુદરતી પ્રોસેસ છે. એ વિશે પહેલા સૂક્ષ્મ જ્ઞાનની રુચિ કર્તવ્ય નથી, ઉઘડેલા જ્ઞાનની રુચિ પણ કર્તવ્ય નથી, તો પછી રાગની રુચિ અને પરપદાર્થની રુચિ તે કહે એમ બને નહીં, તો પછી ધર્મી નથી કરતા. એટલે આ જીવે પણ રાગની રુચિ અને પરપદાર્થની એટલે પરપદાર્થના કાર્યોની રુચિ, રાગની મુખ્યતા અને પરપદાર્થોના કાર્યોની મુખ્યતા એ તો એને કરવા દેવી નથી. એ ગૌણ કરવું સામાન્ય રીતે જીવ શુભરાગની રુચિમાં પડ્યો છે અને શુભરાગની એને રુચિ છે એની ખબર નથી, અને એ રુચિને આડે એને સ્વભાવની રુચિ પ્રગટતી નથી. જ્ઞાન બે પદાર્થનું એટલે સ્વપર પદાર્થનું થાય, એટલે જ્ઞાનનો એવો ધર્મ છે કે તે સ્વપર પ્રકાશક છે, પણ રુચિ બે પદાર્થમાં ક્યારે કામ કરતી નથી. રુચિ ક્યાં તો પોતાના શુદ્ધાત્મ તત્વની સ્વભાવની રુચિ હોય ને ક્યાં તો એને અન્યની એટલે પરની રુચિ હોય. આ શુદ્ધાત્મ તત્વ તે સ્વ છે, એટલે કાં તો સ્વની રુચિ હોય ને કાં તો સ્વને છોડીને ભલે ઉપરની રુચિ હોય, એ પરમા રાગની રુચિ, પરની રુચિ, પર્યાયની રુચિ, બધું એમાં પરમ આવી જાય છે. રુચિનું પ્રકરણ પણ બહુ મંથનથી નક્કી કરવા જેવો વિષય છે. એ પ્રકરણ પકડાતી નથી, સિદ્ધિ રુચિ પકડાતી નથી. આ રુચિ સિદ્ધિ સિદ્ધિ ક્યાં કામ કરે? અને શુભ રાગ અને શુભ ક્રિયામાં રહેલા જીવને ધોખામાં રહી જવાનું કારણ બને. આપણે કોઈ અશુભમાં તો ઊભા નથી, અશુભ કાર્યો તો કરતા નથી. એને એમ વિચારવું જોઈએ કે મારી રુચિ ક્યાં છે? કેવળ સ્વભાવની રુચિ છે, કેમ કે રુચિને એક જ વિષય હોય, બીજો વિષય ન હોય તો લાઈન સીધી છે. અને જો સ્વભાવની રુચિ ન હોય તો અનાદિની પરની રુચિ છે, રાગની રુચિ છે, એમાં કાંઈ ફેર પડ્યો નહીં. તેનું તે છે, જે કાંઈ કરે તેનું તે છે, પૂર્વાનું પૂર્વ છે, અપૂર્વ કાંઈ છે નહીં. એક સ્વભાવની રુચિ થવી તે જ અપૂર્વ છે ખરેખર તો, એ સિવાય અપૂર્વ નથી. રુચિનો વિષય બદલવો જોઈએ. રુચિ કરતા નથી આવડતો, રુચિ તો કરે જ છે. શ્રદ્ધાને બદલવાનું મૂળ કારણ તો રુચિ બદલવી તે છે. ત્યાં સુધી શ્રદ્ધા નહીં પલટાય, ભલે જ્ઞાનનો વિકાસ ગમે એટલો થાય, જ્ઞાન ગમે એટલું ઉગડે, પણ રુચિ નહીં પલટે ત્યાં સુધી તારું શ્રદ્ધા નહીં પલટે, તમને દર્શન નહીં થાય. અને ત્યાં સુધી જે કાંઈ કર્યું તે બધું એકડા વિનાના મીંડા જેવું. રુચિ થવામાં જ્ઞાનપૂર્વક તત્વ છે, ઓળખા વિના પણ આવા ગુણ છે આત્માની અંદર, આવા ગુણ છે, આવા ગુણ સ્વભાવ છે. એમ ગુણને ઓળખે તો એની રુચિ કરે, ગુણને ન ઓળખે તો એની રુચિ કેવી રીતે કરે? ઓળખાણ વગર રુચિ કેવી રીતે કરે? કિંમત ક્યારે આવે? ઓળખાણ હોય તો આવે, કેવી રીતે એની રુચિને મહત્તા થાય? રુચિ થતા મહત્તા થશે, પણ ઓળખાણ વગર કેવી રીતે થશે? એ તો કોઈ રીતે થઈ શકે. એટલે ત્યાં જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખીને એની પ્રતિથી રુચિ કરીને એને પ્રત્યક્ષ કરવો જોઈએ. એમ બહુ પ્રકાશમાં આવ્યું કે જે વાત જાણવામાં ઓળખવામાં આવી છે તેને પ્રતિતિમાં પ્રત્યક્ષ કરીને અનુભવ અનુભૂતિ કરવી, આવી રીતે વિષય આવે છે. પ્રતિતિમાં તેને પ્રત્યક્ષ કરીને, કેમ કે જે ઓળખાણમાં વિષય આવે છે આત્મતત્વ તે સહજ પ્રત્યક્ષ છે. તો હું આવો પ્રત્યક્ષ છું એમ એને, આવો જ પ્રત્યક્ષ છું એમ એને પ્રતિતિ ભાવથી પ્રત્યક્ષ કરીને આવિર્ભાવ કરતા એનો અનુભવ થાય. આવિર્ભાવ કરવાનો પ્રોસેસ માણસ આવાની થાય છે, વારંવાર એનું સ્મરણ આવે છે. શું થાય છે? વારંવાર એનું સ્મરણ આવે છે એને એની મહત્તા ને મહિમા વધે છે, કિંમત વધે છે. તારી ઉમેલી પર્યાય પણ કાર્ય રૂપે પૂરી ન આવે તો પૈસા કામમાં આવે એમ બની શકે નહીં. માણસ એમ કહે છે ને, શું કરીએ, પૈસા તો કામમાં આવે, આ કઈ વાતો કામમાં આવે? તમે તો બધી વાતો કરો છો જ્ઞાન, પણ વાતો કઈ કામમાં આવે, પૈસા કામમાં આવે. સાચી વાત છે. અહીં તો એમ કહે છે કે તારું જ્ઞાન ની ઉઘડેલી પર્યાય છે એનું પણ કાર્ય રૂપે પૂરી ન આવે. જેટલું લગ્ન હોય એટલો ઉપયોગ ન થાય એમ કહેવાય. ઉઘડેલી પર્યાયમાં તો લગ્ન ઉપયોગ થઈને એનો વિકાસ છે. એકલા ઉપયોગ એટલો વિકાસ નથી, લગ્ન ઉપયોગ થઈને એનો વિકાસ છે. તો પણ એ પૂરેપૂરો કામમાં ન આવે. જેટલો વેપાર થાય એટલો એનો એ વસ્તુ ઉપયોગ છે. ઉપયોગ છે એટલો એનો વેપાર છે. બાકીનું જ્ઞાન પડ્યું રહે છે, પડ્યું રહે છે એટલે વેપાર રૂપે નથી આવતું કામમાં. તારી ઉઘડેલી તો પૈસા કામમાં આવે એમ બની શકે નહીં. તો બહારની ચીજ કામમાં આવે છે, સાધન સગવડ રૂપિયા પૈસા કામમાં આવે છે એમ કેમ બને? આયા જ્ઞાની ને અજ્ઞાની જીવોના અભિપ્રાયમાં મોટો ફેર છે. સંસારી જીવ એમ જોવે છે કે પૈસા વગર એક ડગલું આગળ વધાતું નથી, કાંઈ કામ થતું નથી. ડગલે ને પગલે પૈસા જોઈ જઈએ. ત્યારે જ્ઞાની કહે છે કે એ પૈસા કાંઈ કામમાં આવતા નથી. આવો ઉત્તર દક્ષિણનો ફેર છે બેના અભિપ્રાયમાં. જ્ઞાની આત્માને જોવે છે, જ્ઞાનીને આત્મજ્ઞાન છે ને, તો આત્માને જોવે છે. આત્માને પૈસા શું કામમાં આવે છે? આત્માના ગુણમાં પૈસા શું કરે, અવગુણમાં પૈસા શું કરે એને કઈ કામમાં નથી. એની નજર બીજી છે. પોતે જ્ઞાનમય આત્મા છે, જ્ઞાનમય આત્માને પર પદાર્થ શું કામમાં આવે, જળ પદાર્થ શું કામમાં આવે એને કઈ કામમાં આવી નથી. કેવી રીતે કામમાં આવે? પાંચ ઇન્દ્રિયોના વિષયોને જાણવાનું લબ્ધરૂપ જ્ઞાન એક સાથે પહોંચી વળે નહીં. આ જીવને પાંચ ઇન્દ્રિયોને વિષયોને જાણવાનું જ્ઞાન અટકેલું છે, લબ્ધિ થઈ જાય. પાંચ ઇન્દ્રિયના જ્ઞાનની લબ્ધિ છે કે એક એક ઇન્દ્રિયોનો જ વ્યાપાર થાય. બહારમાં એક સાથે બેને જાણી ન શકે. ઉપયોગમાં પણ સ્વને જાણે ત્યારે પરને ન જાણે, પરને જાણે ત્યારે સ્વને ન જાણે. ઉપયોગથી ન જાણે શકે. સુપર પ્રકાશક છે એ તો લબ્ધ થઈને છે, પણ ઉપયોગમાં સ્વને જાણે ત્યારે પરને ન જાણે, અને પરને જાણે ત્યારે સ્વને ન જાણે. તો ઉપયોગ એટલો મર્યાદિત છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને જાણવાનું લબ્ધરૂપ જ્ઞાન એક સાથે પહોંચી વળે નહીં. તો પરના કામને પહોંચી વળે એમ બનતું નથી. તો જગતના બીજા કાર્યોને પણ પોતે કરે છે એનું જ્ઞાન જેટલું ઉઘડ્યું છે એનો વ્યાપાર પણ અધૂરો થાય. જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટ વર્તે છે એનો ઉપયોગ પણ અધૂરો થાય તો પછી જગતના બીજા જળ પદાર્થોના કાર્યોને એ કરે છે એને પહોંચી વળે છે એમ કેમ બને? કે જળ પદાર્થોને તો આત્મા સ્પર્શ પણ કરી શકતો નથી, એને સ્પર્શીએ શકતો નથી, એને અડીએ શકતો નથી. એનું એ કાર્ય કરે કે એના વિના એને ન ચાલે, કે એ ચીજ એને કામમાં આવે. એક વાત તત્વદ્રષ્ટિએ બિલકુલ બંધ બેસતી નથી. તત્વદ્રષ્ટિએ કહો કે સાચી દૃષ્ટિએ કહો એ બંધ બેસતી નથી. પછી કે તત્વ દ્રષ્ટિએ ભલે ન બંધ બેસે, પણ હવે જગતમાં તો અમારે એ જ કામનું છે ને, ખોટી વાત. તત્વ દ્રષ્ટિએ સાચી દ્રષ્ટિ, બાકીની દ્રષ્ટિએ ખોટી દ્રષ્ટિ છે એમ છે. ખરેખર જગતની દ્રષ્ટિ
ખોટી
ખોટી છે. ખોટી એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી, પદાર્થનું એવું સ્વરૂપ નથી એટલે ખોટી. જેવું પદાર્થનું સ્વરૂપ છે એવી દ્રષ્ટિ તે સાચી દ્રષ્ટિ છે, તે સાચું જ્ઞાન છે. એમાંય તે સ્વપદાર્થને એવો છે, સ્વપદાર્થ એવો જાણતા એની ઉપાદેય બુદ્ધિ થાય તે દ્રષ્ટિ સાચી છે. નહીતર એમ કે આત્મા તો જાય ને, અને ઉપાદેયતા પર પદાર્થની રહે છે, એને એ જાણ્યો એવી વાત બરાબર છે નહીં. દ્રષ્ટિ એટલે આ વિશે છે, એની ઉપાદેયતા આવી. અહીંયા તો એટલો વિષય છે કે જ્ઞાન અથવા આત્મા પરપદાર્થોના કાર્યને પહોંચી વળે એમ બનતું નથી. આ સમજણ કરે તો પરનું એટલે પરપદાર્થોના કાર્યનું અભિમાન ઉડી જાય અને પર્યાય બુદ્ધિ છૂટી સ્વભાવ બુદ્ધિ થાય. પરપદાર્થોના કાર્યો મેં કર્યા, આટલા આટલા કાર્યો મેં કર્યા, ઘરના કામ કરે, સંસ્થાના કામ કરે, સમાજના કામ કરે, દેશના કામ કરે, એ એકે વાત સાચી નથી. એ બધા કામ કર્યા નથી, પણ કામ કરવાના આ જીવે અભિમાન કર્યા છે. એકે કામ કર્યા નથી, પણ કામ કરવાના અભિમાન કર્યા છે, બીજું કાંઈ નથી. પાછું આ પણ એવું નથી કઈ યુક્તિ છે કે આવું જાણવું, આવું સ્વીકારી લેવું કે આ જીવ પર પદાર્થનું કાર્ય કરી શકતો નથી. શુકરવા સ્વીકારી લેવું તો અભિમાન ન થાય માટે સ્વીકારી લેવું, એવી યુક્તિ નથી. અન્યમતમાં એવી યુક્તિ હોય છે કે આપણે કોઈ કામ કરીએ છતાં અભિમાન ન થાય માટે એમ નથી કરવું, એમ સ્વીકારવું કે એ તો ઈશ્વરે કર્યું છે, આપણું એમાં કાંઈ નથી. કરતા હતા બધો ભગવાન છે, ભગવાન કરે છે બધું, ભગવાન આપણી મારફત કરાવે, પણ એ ભગવાને કર્યું એમ જ ગણવું, આપણે કર્યું છે એમ ન ગણવું. જો એમ ગણશું તો અભિમાન થઈ જશે. એમ અભિમાન ન થવા માટે કોઈ યુક્તિ રચવી, વસ્તુ સ્થિતિ ન હોય એ પ્રમાણે કોઈ યુક્તિનો સ્વીકાર કરવો, એમ પણ વાત નથી. અહીં તો પદાર્થની સ્થિતિ એ છે કે જીવ ચૈતન્ય પદાર્થ અચેતન પદાર્થનું કોઈ કાર્ય કરી જ શકતો નથી. એનું કાર્યક્ષેત્ર વિકલ્પ કરવા સુધીનું છે, અને એ વિકલ્પ કરે છે ત્યાં સુધી એની દશા કષાયમય, મલિનતામય, બગડેલી દશા રહે છે, મલિન દશા રહે છે. વિકલ્પ તો મલિન છે, પણ એ મલિન દશા ઊભી કરે તોય પરનું કાર્ય તો કરી શકતો જ નથી. એટલે પરનું કાર્ય નથી કરી શકતો એ વસ્તુ સ્થિતિ છે, અને એ વસ્તુ સ્થિતિનું જ્ઞાન અને સ્વીકાર પ્રતીતિ થતાં જીવને અભિમાન સહજ ન થાય એ સ્થિતિ આવે છે. દુર્ગુણ સહેજે ઉત્પન્ન થાય એ વસ્તુના સ્વરૂપ જ્ઞાન સાથે ગુણનું પ્રગટ થવું ને અવગુણનો નાશ થવો એ આપોઆપ છે. સ્વરૂપ જ્ઞાનમાં આપોઆપ છે, પદાર્થ જ્ઞાનમાં એ વિષય સહેજ જ છે. એમ થવું, ગુણ થવા અને દોષ મટવા એ સહેજ જ છે. સુગાનીજી પત્રમાં લખ્યું છે, દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયની શુદ્ધિ સહજ સ્વભાવ છે. દ્રવ્યની દ્રષ્ટિ એટલે મારું ત્રિકાળી પરમાત્મ તત્વ જ મને ઉપાધિ છે એવી દ્રષ્ટિમાં પર્યાયની શુદ્ધિ થવી તે પર્યાયનો સહજ સ્વભાવ છે. પછી પર્યાયને કરવાનો પણ પ્રશ્ન નથી રહેતો, સહેજ જ શુદ્ધિ થાય છે. પર્યાય એમને કરવા નહીં કરવાનો તો અમસ્થો પ્રશ્ન નથી, કેમ કે પદાર્થ પરિણમનશીલ છે એટલે પર્યાય તો થઈ જ રહી છે. જે થઈ રહી છે એને નહીં થતી એટલે કે થતી અટકાવવી એ પણ અશક્ય છે અને અસંભવિત છે. તો કરવાનો ક્યાં પ્રશ્ન છે? તમે કહો આ નથી કરી શકતો, આ નથી કરી શકતો, દુકાને નથી જઈ શકતો, કામ નથી કરી શકતો, સંસ્થાનું કામ નથી કરી શકતો, તો આ બધું આપણે બેસે જ આવા પડે, એમ એમ થવા દે, લ્યો થઈ જશે, ચાલો કઈ નથી કરવું આપણે. પણ ભાઈ તું હાથ વાળીને બેસી જવું એનો અર્થ શું? તારા પરિણમન બંધ કરીને બેસી જવું એમ છે? પરિણમન તો તોય તારું ચાલુ છે ને, તોય તારું ચાલુ છે. પરના કાર્યો કરવાનું અભિમાન કર ત્યારે તારું પરિણમન ચાલુ છે, અને પરના કાર્યો નથી કરવા આ બેસી જવું છે મારે, તોય તારું પરિણમન તો ચાલુ છે, તારું કાર્ય તો અટકેવું છે જ ને. પછી કાર્ય અટકાવીને બેસી જવું એ પ્રશ્ન ક્યાં રહેશે? કાર્ય તો થયા જ કરે છે, જે કાર્ય થયા કરે છે તારું તારામાં, એવું જ પરપદાર્થમાં પરપદાર્થ કાર્ય થયા કરે છે. આપોઆપ જે પરપદાર્થ પણ પરિણમનશીલ છે એનું કાર્ય મેં કર્યું એમ તું એનો ધણી થવા જાશો, એ પરપદાર્થમાં હસ્તક્ષેપ કરવાનો, ખોટી દખલબાજી કરવાનો તારો ભાવ છે, તને નુકસાન થાય છે. પરનું કાર્ય તો એ આપોઆપ જ થાય છે ને, નહીં તો એ આપોઆપ જ થાય છે, પણ તને એ તારા આકુરતા અને દુઃખનું કારણ થાય છે અને અભિમાનનું કારણ થાય છે. એટલી વાત છે. શું કે છે આ બોલ તો બહુ સારો છે કે તારું જ્ઞાન જે લબ્ધ છે એ પણ એક સાથે, એટલે એનો પણ વેપાર પૂરો નથી, તો તું પરના કાર્યો બધા મેં કરી નાખ્યા, મેં કર્યા, એ વાત ક્યાં તું કરે છે? એ વાત તો તારી તદ્દન ભ્રમણાયુક્ત છે, અને એ ભ્રમણામાં ફળ બહુ આકરું છે, સંસારનું પરિભ્રમણ છે. આવી સમજણ કરે તો પરનું અભિમાન ઉડી જાય, પરપદાર્થોના કાર્યનું અભિમાન ઉડી જાય, પોતાની પર્યાય બુદ્ધિ છૂટી જાય, મારી આવડતને હોશિયારી ઘણી છે એ અભિમાન પણ છૂટી જાય. વચનામૃતમાં આવે છે આવડતના અભિમાને ચડી જવા જેવું નથી, મને આવડે છે મને ખબર પડે છે એ અભિમાને ચડવા જેવું નથી. માર્ગદર્શનની દ્રષ્ટિએ તો એટલું બધું માર્ગદર્શન એક જ ગ્રંથમાં છે, ચારે પડખેથી એને સીધો સરળ થઈને આત્મામાં જાય એવો વિષય, બહુ પૂરો વિષય આવી ગયો. ગીતા જેવું પુસ્તક, તો ફેરવા જેવું એવું પુસ્તક, ઘણી ઘણા પડખેથી વાત છે. લબ્ધ અને ઉપયોગ રૂપ પર્યાયની રૂચિ છોડવા જેવી છે. વિકાસ જેટલો છે એ લબ્ધ જ્ઞાનનો વિકાસ લબ્ધ ઉપયોગ થઈને છે, એથી આખી પર્યાય છે. એ પર્યાયની રૂચિ છોડવા જેવી છે, જ્ઞાનીને કે અજ્ઞાનીને. લબ્ધ ઉપયોગ બે છે, જ્ઞાનની પર્યાયમાં લબ્ધ અને ઉપયોગ બંને છે, એટલો થઈને જ પૂરો વિકાસ છે. એ ઉઘાડરૂપ વિકાસરૂપ પર્યાયની રૂચિ છોડવા જેવી છે. ભલે જ્ઞાન ગમે એટલું વિકસિત થયું હોય, ઉપયોગ ગમે એટલો કામ કરતો હોય, લબ્ધમાં ગમે એટલું ભેગું થયું હોય, તો પણ એની રૂચિ છોડવા જેવી છે, એની મહત્તા કરવા જેવી નથી, અને શુદ્ધ આત્મતત્વને ગૌણ કરવા જેવું નથી, એની રૂચિ છોડવા જેવી નથી. એક વિષય નું જ્ઞાન કરી શકે ઉપયોગથી માટે પરનું ને રાગનું અભિમાન કે એક જીવને ચારે જ્ઞાનનો ઉઘાડ છે. મતિ સ્મૃત અવધિ મન પર્યુક્ત તો મતિ જ્ઞાનનો ઉપયોગ છે ત્યારે શ્રુત જ્ઞાનનો, અવધિ જ્ઞાનનો કે મનપર્યોગ જ્ઞાનનો ઉગાડ નથી. જ્યારે શ્રુત જ્ઞાનનો ઉગાડ છે ત્યારે મતિ જ્ઞાનનો વ્યાપાર નથી ઉપયોગમાં, ત્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ નથી, ત્યારે મનપર્યોગ જ્ઞાનનો ઉપયોગ. જ્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે બાકીના ત્રણ જ્ઞાનનો ઉપયોગ નથી. જ્યારે મનપર્યોગ જ્ઞાનનો ઉપયોગ કામ કરે ત્યારે બાકીના ત્રણ જ્ઞાનનો ઉપયોગ. ચારે જ્ઞાનની લબ્ધિ હોવા છતાં ઉપયોગ એ જ્ઞાનનો થાય, અને જ્યારે ઉપયોગ એ જ્ઞાનનો થાય ત્યારે એકને જ વિષય કરી શકે ઉપયોગમાં, બેને વિષય ન કરી શકે. જેમ કે મતિ જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ હોય, દર્શન ઉપયોગ જેને કહીએ, ત્યારે એને શ્રવણેન્દ્રિયનો ઉપયોગ ન હોય. રસના ઇન્દ્રિયનો સ્વાદ લેવાનો ઉપયોગ હોય ત્યારે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ ન હોય. એક મતિ જ્ઞાનમાં એક શુદ્ધ જ્ઞાનમાં પણ એ રીતે એક સાથે બે પદાર્થને વિષય કરવાનો ઉપયોગ નથી હોતો. એક પોતાના જે ઇન્દ્રિયનું જ્ઞાન હોય ને પોતાને જ એ વિષય કરે, બીજાને વિષય ન કરી શકે. પણ લબ્ધ ઉપયોગ થઈને સ્વપર પ્રકાશક હોવાથી જ્યારે ઉપયોગ એકનો હોય ત્યારે બીજા બીજાનું જ્ઞાન એને લબ્ધમાં હોય છે. પાછું એવું નથી કે ઉપયોગ એક જ વિષયનો હોય એટલે બીજા વિષયનું જાણવું બંધ થઈ જાય એમ નથી. ઉપયોગમાં ભલે જાણવું ન થાય પણ એ ઉપયોગ એટલી જ માત્ર પર્યાય નથી. ઉપયોગ લબ્ધ થઈને પર્યાય હોવાથી એનું સ્વપર પ્રકાશ જ્ઞાન છે જ્ઞાનીનું. એમાં ઉપયોગ પરને જાણવા કાળે પણ ઉપયોગમાં પરને વિષય કરવા કાળે પણ આત્માનું જ્ઞાન એક ભાગ આત્માને વિષય કરનાર હોય છે. એ જ્ઞાનની પરિણતિ આત્માની સાથે લપેટ થઈને પરિણમી રહી છે એમ એક પર્યાયમાં બે ભાગ પડે છે લબ્ધ ને ઉપયોગ થઈને. અહીંયા તો એ વિષય નથી સ્વપ્ર પ્રકાશકનો, અહીંયા તો એવો એટલો જ વિષય છે કે લબ્ધને ઉપયોગરૂપ પર્યાય આખી છે. એક પર્યાયના બે ભાગ પડે છે લબ્ધને ઉપયોગ જ્ઞાનની પર્યાયમાં. એવી જે જ્ઞાનની પર્યાય છે એમાં ઉપયોગમાં ભલે મર્યાદિત જાણવું થાય જે તે વિષયનું, પણ લબ્ધ જ્ઞાન થઈને ઘણું જ્ઞાન હોય, અનંત નયનું જ્ઞાન હોય, ભાવસ્વરૂપ જ્ઞાન, તો પણ એની રુચિ કરવા જેવી નથી, એની રુચિ છોડવા જેવી. તો કે જ્ઞાનીને એની રુચિ હોતી એમ કેમ. ચાર જ્ઞાનનો ઉઘાડ હોવા છતાં એ તો ભાવલિંગી સંતને જ હોય, ચાર જ્ઞાનનો ઉઘાડ તો દ્રવલિંગીને ન હોય. આચરણ હોય એનું પંચમહાવ્રત સમિતિનું શુદ્ધ, તો પણ એને મનોપર્યોગ જ્ઞાન પ્રગટે નહીં. અગિયારમનું પૂર્વનું જ્ઞાન હોય અને મુનિદશા યોગ્ય આચરણ હોય તો પણ એને મનોપર્યોગ જ્ઞાન ન પ્રગટે. અને મતિ શ્રુતને અવધિ સમ્યક દર્શનનો હોય તો કુમતિ કુશ્રુત અને કુઅવધિ જ્ઞાન કહેવાય છે, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત હોય તો એને સુમતિ સુશ્રુત અને સુઅવધિ જ્ઞાન કહેવાય છે. પણ મનપર્ય જ્ઞાનમાં એવા કુ ને સુના ભેદ પડતા નથી. એ તો સમ્ય જ્ઞાન સહિત ભાવલિંગી મુનિ દશા હોય તો જ એને મનપર્ય જ્ઞાન ચોથું જ્ઞાન પ્રગટે છે મુનિઓને. તે પણ બધા મુનિને પ્રગટે છે એવું નથી. પણ એ પ્રગટે મુનિ ઘણા આગળ ને ન પ્રગટે મુનિ પાછળ એવો પણ ઉઘાડ સાથે એની શુદ્ધિનો સંબંધ નથી. કોઈને એવો ઉઘાડ પ્રગટે છે, કોઈને એવો ઉઘાડ ન પ્રગટે અને સીધું કેવળ જ્ઞાન પણ પ્રગટે એમ બને. અહીંયા તો હોવા છતાં પણ એ જ્ઞાનનું કાર્ય ઉપયોગમાં થાય અને એ જ્ઞાનમાં પણ એક જ વિષયનું જ્ઞાન ઉપયોગમાં કરી શકે માટે આવી આમાં તો શું લેવું છે કે જેને વિકસિત દશા કહીએ એમાં પણ આટલું તો પાંગળાપણું છે, પર્યાય આટલી પાંગળી છે, જેનું તને અભિમાન થાય બહુ બહુ, પણ એ તો કેટલું પાંગળું છે. ભાવ બુદ્ધિવાળો માણસ ગણિતમાં શું કહે છે? આ વાત ભૂલી ગયો, હમણાં યાદ હતી ને ભૂલી ગયો, થોડી સેકન્ડો પહેલા કોઈ વાત યાદ આવી હોય ને ભૂલી જાય. હવે આ તો મતિ જ્ઞાનનો સ્મૃતિનો ભેદ છે. આવું તો મતિ જ્ઞાન પાંગળું છે કહેવાય બુદ્ધિશાળી. ભણતર ગણતર કર્યું હોય એ બધું ભૂલી જાય છે, પ્રેક્ટિસ ન રહેતો ભૂલી જાય છે. તો એક સૂક્ષ્મ જ્ઞાન તો પાંગળું છે, ભીણ્યા હતા પણ હવે કટાઈ ગયું છે, અત્યારે એનો અર્થ શું? વિસ્મૃત થઈ ગયું હોય એટલે એ સ્મૃતિ બધી વિસ્મૃતિ રૂપ જ છે. ખરેખર તો એની સાથે વિસ્મૃતિ લાગેલી જ છે. ઉઘાડ સાદી અનંત કોઈને રહે એવું હતું નથી, સાદી શાંત હોય તો ઉઘાડ. એક આત્મજ્ઞાન થયું, આત્મશ્રદ્ધાન થયું, તે લંબાઈને સાદી અનંત કાળ રહે છે. એ શાશ્વત પદાર્થ સાથે સંબંધ ધરાવનાર પરિણામ છે. તે પણ કેવા પ્રકારનો સંબંધ? કે અભેદ સંબંધ રાખનાર, ભિન્નતાની વચ્ચે વિકલ્પ કરે ને ભિન્નતા પડે, વિકલ્પનો પડદો વચ્ચે રાખે એ પણ નહીં, એવી શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ. શાશ્વત પદાર્થ સાથે પોતાનું પણ શાશ્વત રૂપ પ્રગટ કરે છે. પર્યાય તો સમય સમયની છે, પણ અંદર એક એવું શાશ્વત તત્વ ઊભું થાય છે કે એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એ શ્રદ્ધા જ્ઞાન અનંતકાળ પર્યંત રહે. અધૂરી જ્ઞાન દર્શન પર્યાયની પણ રુચિ છોડ, આ જે ઉઘાડ છે તો અધૂરું છે બધું, એની રુચિ છોડ અને પૂર્ણ સ્વભાવની રુચિ કર. અધૂરાની રુચિ કર છોડ અને પૂર્ણ સ્વભાવની રુચિ કર. પૂર્ણ પર્યાયની રુચિ કર એમ ન કીધું, પૂર્ણ સ્વભાવની રુચિ કર. ભાવના ભલે કેવળ જ્ઞાનની આવે, ભાવના મોક્ષની આવે છે, અથવા પર્યાયમાં પૂર્ણ શુદ્ધ થવું છે એવું ધ્યેય પણ બંધાય છે. એનો અર્થ કે જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણતા ન થાય ત્યાં સુધી નિરાશ કરીને જંપ વાળીને બેસવું નથી, એવું એક પહેલેથી પુરુષાર્થ સંબંધીનો મોક્ષાર્થીને નિશ્ચય થઈ જાય છે. કે જે નિશ્ચય પૂર્વક એનું પુરુષાર્થનું કાર્ય અવિરતપણે ચાલુ રહે તો પણ એની રુચિ કરવાનું તે વાત નથી, નથી ને નથી. અધૂરી જ્ઞાન દર્શન પર્યાયની પણ રુચિ છોડ અને પૂર્ણ સ્વભાવની રુચિ કર. પર્યાયની રુચિ કર ને પણ પૂર્ણ સ્વભાવની રુચિ કર. એક એક વાત બહુ ઉપયોગપૂર્વક આવી છે. પૂર્ણ પર્યાયની અધૂરી પર્યાયની રુચિ છોડ ને પૂર્ણ પર્યાયની રુચિ કર એમ ન કે, તું મોક્ષની ભાવના કર, મોક્ષનું ધ્યેય રાખ એમ કહે. પણ એની રુચિ કરવાની વાત હતી નથી. ભાવના થવી એક વાત છે, ધ્યેય બાંધવું એક વાત છે, રુચિ થવી એ પાછી બીજી વાત છે. આવું જૈન દર્શનનું તત્વ છે, એ સૂક્ષ્મ છે, બે એક ગણાયને સમજાઈ જાય. અપૂર્વ અવસર કેવો આવશે ત્યારે બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ થઈને 14મા ગુણસ્થાન શૈલેષીકરણ સુધી પહોંચશો. ભાવના બધી આવે, ભાવના જુદો વિષય છે અને રુચિ થવી એ જુદો વિષય છે. લક્ષ છે એમાં પણ લક્ષનો અર્થ કે ત્યાં સુધી પહોંચવું છે એમ લક્ષ છે. જેમ અહીંથી સ્ટેશને જવું એમ લક્ષ્ય છે, અહીંથી મુંબઈ પહોંચવું એમ લક્ષ્ય છે, તો ત્યાં સુધીના પહોંચવાનો વ્યવહાર છે એ વચ્ચે ચાલશે. એ ક્યાં પહોંચવું એ અંતિમ ગોલ છે, ધ્યેય છે એમ બેઠલી વાત છે. પણ એ ધ્યેય બાંધીને એની મુખ્યતા કરવી, એની રુચિ કરવી એમ નથી, પણ એને ગૌણ કરીને સ્વભાવની મુખ્યતા કરતા એ જે હાંસલ થાય છે એમ વિધિ છે. કેરી ખાવી છે માટે આંબા ને પાણી પાવું, ઉપર મોર આવ્યા હોય, ફૂલ આવે છે ને આંબા મોર કે, તો કેરી ખાવી છે માટે આંબા ને પાણી પાવું, ક્યાં? મૂળમાં પાણી પાવું, ત્યાં મોર છે ત્યાં પાણી દૂર લટકાવે તો એ બધું બગડી જાય, એ ફૂલ બગડીને એમાં કેરી થાય નહીં, એ ફૂલમાંથી ફળ નહીં થાય. એમ પર્યાયનું ઉદ્ભવ સ્થાન તો દ્રવ છે, એ દ્રવમાં સિંચન કરવાનું છે. આ હું છું એના શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતા અને રૂચિની મુખ્યતા એને દ્રવમાં કરે તો પર્યાય પૂર્ણ શુદ્ધ થાય. એ તો માત્ર પછી તપાસવાનો વિષય રહે છે કે કેટલો વિકાસ થયો એ જોઈ લેવાની વાત છે, ભીસ દેવાની નહીં. અવલંબનની ભીસ તો શુદ્ધ આત્મ સ્વભાવ ઉપર લાગેલી
જોઈએ.
ખરી છે એની ધાર તપાસે, પણ ભીસ દઈને નહીં. કેટલો કાપો પડે એમનો જોવું પડે, વગર હું ખબર પડે એને તો મહી સહેજ તપાસતા જ ખબર પડે કે આમાં કેટલી ધાર છે, સહેજ સ્પર્શ કરતા છે. બાકી એને સરાણ ઉપર ભીસ દેવી પડે, જયારે ધાર કાઢવી હોય તો સરાણ ઉપર ભીસ દેવી પડે, તપાસવા ઉપર ભીસ દેવાય. એમ પર્યાયનો વિકાસ ને પૂર્ણતા એ તો તપાસનો અવલોકનનો લક્ષ્મણ એટલો જ, લક્ષ્મણ એટલો જ વિષય છે. લક્ષ્મણ વિષય બોળો છે, લક્ષમાં એવું નથી કે અવલંબન કરવું એનું નામ લક્ષ. બે રીતે વાત આવે, શુદ્ધાત્માનું લક્ષ કરવું તો ત્યાં શુદ્ધાત્માનું લક્ષ કરવું એટલે આલંબન લેવું એમ વાત છે. પૂર્ણતાનું લક્ષ કરવું ત્યાં પૂર્ણતાનું ધ્યેય નક્કી કરવું એમ લક્ષ કરવાની વાત છે. અને એક લક્ષમાં બે વાત હોવી જોઈએ એટલે એને લક્ષ એમ કહ્યું. જેને સ્વભાવનું લક્ષ હોય એને પૂર્ણતાનું પણ લક્ષ હોય, ધ્યેય પૂરતો, ધ્યેય પૂરતો. જેને પૂર્ણતાનું યથાર્થ લક્ષ હોય એને સ્વભાવનું અવલંબન લક્ષપૂર્વક, અવલંબન પૂર્વક લક્ષ હોય, આવો લક્ષનો વિષય છે. એને યથાર્થ લક્ષ કહે છે. બે માંથી એક વાત લક્ષમાં હોય તો લક્ષ છે પણ યથાર્થ નથી, કે અમારા અમારા લક્ષમાં છે કે અમારે મોક્ષમાં પહોંચવું, પૂર્ણ શુદ્ધ. પણ સ્વભાવ સ્વભાવના અવલંબનમાં અમે કઈ ન સમજીએ, અથવા કઈક અમને તો સ્વભાવનું એકલું દ્રવ દ્રષ્ટિનું જોર છે, પર્યાયની વાત બિલકુલ અમારે સામે કરતો નથી. વાત અમને રૂપે યથાર્થ લક્ષમાં એ વાત નથી, યથાર્થ લક્ષમાં એક સાથે બે વાત. પણ ભીસ અવલંબન દ્રવ સ્વભાવ ઉપર આવે છે, ઓલું તપાસવાનો વિષય છે. લક્ષ્મી એટલી વાત કે એ ધ્યેયના લક્ષ્ય કેટલી આગળ વધે છે એ ખ્યાલમાં જ્ઞાનમાં આવી જાય છે સહેજે સહેજે. તપાસવું ચિકિત્સા કરવી એ જ્ઞાનનો સ્વભાવ હોવાથી એ તપાસાઈ જાય છે ભીસ દીધા વિના, એટલી વાત. એમ તો ધ્યેય પાછું ધ્યાનના વિષયને ધ્યેય કહેવાય છે, પણ ત્યાં ધ્યેયનો અર્થ બીજો છે. શબ્દ પકડી રાખવા જેવો નથી, ધ્યાનના વિષયને પણ ધ્યેય કહેવાય છે. અને પહોંચવાનો જે વિષય છે, જ્યાં પહોંચવાનું છે એને પણ ધ્યેય એટલે ગોલ, ગોલ એટલે ધ્યેય, અથવા સાધ્યના અર્થમાં તે ધ્યેય છે. સાધ્યના અર્થમાં તે ધ્યેય છે, સાધવા યોગ્ય પર્યાય તે ધ્યેય છે. અને અહીંયા ધ્યાનમાં એકાગ્રતા કરવા યોગ્ય વિષય જે છે, ધ્યાનનો વિષય તે ધ્યેય છે. એ પણ જુદી જુદી વાત છે. એ શબ્દ બે જગ્યાએ વપરાય છે, લક્ષ્ય શબ્દ બે જગ્યાએ વપરાય છે. ક્યાં કયું પ્રકરણ ચાલે છે ને એનો મર્યાદિત અર્થ શું થાય છે, અપેક્ષિત અર્થ શું થાય છે, એ ખ્યાલમાં આવું. પૂર્ણ સ્વભાવની રૂચિ કર, તો સમ્યક જ્ઞાન થઈ, જ્ઞાન સાચું સમ્યક થઈ, ક્રમે ક્રમે કેવળ જ્ઞાન પ્રગટશે, આપોઆપ ક્રમે ક્રમે કેવળ જ્ઞાન પ્રગટશે. કરતા બુદ્ધિ એ કેવળ જ્ઞાન ત્યાં પ્રગટ કરવાનો પ્રશ્ન પણ હતો. મુખ્યા દર્શન ના ઉઘાડ, મુખ્યા દર્શન ના કારણે ઉઘાડું જ્ઞાન અપ્રયોજન ભૂત માં કાં લાગે, પણ પ્રયોજન ભૂત તત્વ દેવગુરુ શાસ્ત્ર વગેરેના નિર્ણયમાં ના લાગે. મારા પરિણામ શું, ગુણ શું, કેવા પરિણામ ના ધરનાર દેવગુરુ હોય, કયા પરિણામ ને ધર્મ તથા કયા પરિણામ એ પ્રયોજન પર ઊંધી રૂચિ ના કારણે લક્ષ્ય જતું નથી. એ આ વિષય અહીંયા બહુ ચાલશે. પ્રકાશ નો આ વિષય અહીંયા પ્રયોજન ભૂતના રૂચિને શું સંબંધ છે એ ફેક્ટર લીધો છે.
ના તું દિગંબર જૈન ધારણ જાય.